नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाहूणम मंगलं भगवान वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो जयनोस्तु मंगलं मोक्षमार्गस्य नेतारं बेतारं कर्म भूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणगौरवे
तत्वात् सूत्र ग्रंथाधिराज એના આધારે આપણે જીવ તત્વની વિશેષતાઓને સમજી રહ્યા છે. આપણે બીજો અધિકાર અત્યારના ચાલુ છે. ગત ઘણા બધા ક્લાસમાં આપણે જીવના પાંચ અસાધારણ ભાવોની ચર્ચા આપણે કરી. હવે આજે આપણે એનાથી આગળ વધીને એક નવો ટોપિક શરૂ કરીએ છીએ, જે જીવનું લક્ષણ શું છે એ આપણો આજનો ટોપિક છે. એમાં સૂત્ર 8 અને 9 એ બે સૂત્ર એમાં આવે છે. આ ટોપિકમાં એમાં આપણે એને જેટલું થશે એ રીતે કવર કરશું. સૌથી પહેલા આપણે સૂત્ર પાઠ કરીએ, અત્યાર સુધી જેટલા સૂત્ર વાંચ્યા છે ફરી તેને એક રીતે રિવાઇઝ કરી લઈએ. સ્લાઇડમાં જે ન હોય શાસ્ત્ર સ્લાઇડમાં પણ જોઈ શકે છે. પહેલું સૂત્ર છે, ઔક્ષમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વ ઔદૈક પારિણામિકો છે. જીવના પાંચ અસાધારણ ભાવ કયા છે? ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ અને પારિણામિક. પછી જો આગળ એના કેટલા ભેદ પ્રભેદ છે તો દ્વિ નવ અષ્ટાદશ એક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. એના કેટલા ભેદ છે? 2, 9, 18, 21, 3 રિસ્પેક્ટિવલી, જે આગળ ક્રમ કીધો એમ. થર્ડ સૂત્ર, સમ્યક્ત્વ ચારિત્રે, ઔક્ષમિક ભાવના બે ભેદ, સમ્યક્ત્વ અને ચારિત્ર. પછી ચોથું સૂત્ર, ક્ષાયિક ભાવના 9 ભેદો, જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વિર્યાણી ચ, એ 9 ભેદોની ચર્ચા થઈ. પછી આગળ ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદો, જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધ્ય ચતુસ્ત્રી સહિત પંચભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમા સંયમાશ્ચ. એટલે સમ્યક જ્ઞાનના 4 ભેદ, અજ્ઞાનના 3 ભેદ, દર્શનના 3 ભેદ, લબ્ધિના 5 ભેદ અને એના પછી સમ્યક ચારિત્ર, સમ્યક્ત્વ ચારિત્ર અને સંયમા સંયમ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમા સંયમ. આગળ જો હવે ઔદૈક ભાવના 21 ભેદો, તો ગતિ કષાય લિંગ મિથ્યા દર્શન અજ્ઞાન અસંયત અસિદ્ધ લેશ્યા ચતુ ચતુ ત્રિ એક 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 ષડ ભેદા. 4 ગતિ, 4 કષાય, 3 લિંગ, પછી મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને 6 પ્રકારની લેશ્યા. અને છેલ્લું પારિણામિક ભાવ, તો જીવ ભવ્ય અભવ્યત્વની છે. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ 3 પ્રકારના પારિણામિક ભાવ છે. જો હવે આજે આપણું નવું સૂત્ર આપણે શરૂ કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ લીજે ભાઈ. આજનું સૂત્ર છે ઉપયોગો લક્ષણ. જીવનું લક્ષણ ઉપયોગ છે. જો અર્થ, જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ કોને કહે છે? કે ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપર ભેગા ઉપરવાળા સ્લાઇડ. ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે. જો થોડુંક આનું બેકગ્રાઉન્ડ આપણે લઈએ પછી આ સૂત્રના મીનિંગ ઉપર આપણે જશું. એના માટે હું જરા એક બીજું રેફરન્સ પણ લઈને આવ્યો છું. સૌથી પહેલા તો લક્ષણ કોને કહેવાય? લક્ષણ કોને કહેવાય? કોઈને ખ્યાલ છે? હા, જિસે પહેચાન હોતી હૈ, બરાબર. એકચ્યુઅલ પરિભાષા કિસી કો પતા હૈ? વેરી ગુડ, વેરી ક્લોઝ, બહુ નજીક છે. અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડનારું લક્ષણ, જુદું પાડનારો ગુણ, એને કહેવાય લક્ષણ. જો અનેક મિલી હુઈ વસ્તુઓ મેં સે કિસી એક વસ્તુ કો પૃથક પૃથક કરને વાલે હેતુ કો લક્ષણ કહેતે હૈ. જેવી રીતના આપણે બજારમાં શાકભાજી આદિ લેવા જઈએ અને આપણે કેળા આઈડેન્ટિફાઈ કરવા હોય તો કેવી રીતના આઈડેન્ટિફાઈ કરીએ? એમ કહીએ કે જે યલો એ કેળા, તો એ મેચ ન થાય, કેમ કે યલો તો બીજું પણ હોઈ શકે. તો કેવી રીતના કરીએ? કે જે ગ્રીન એ કેળા, એમ પણ ના કહી શકીએ. તો કેળાનો શેપ યુનિક છે, કે આવું કવ જે હોય એ કેળા, બરાબર છે? એ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકાય. સમજો આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવું હોય, કોઈ નવું જ વ્યક્તિ આવે, હવે ભવ્યભાઈ નથી ને, સમજો ભવ્યભાઈ બહાર છે, એને ઇન્સ્ટ્રક્શન આપી કોઈ ભાઈ ને, કે નીચે જશો ને જે વ્હાઈટ જમાલિંગામાં દેખાય ને એ સોમિલ, તો મળશે એને સોમિલ? કેમ નહીં મળે? કેમ કે ઘણા લોકોએ વ્હાઈટ જમાલિંગા પહેર્યા છે. તો લક્ષણ શું આપવું પડશે? કે ભાઈ જે અત્યારના સામે માઇક આગળ બેઠા છે એ સોમિલ, ખ્યાલ આવે છે કે નહીં? તો લક્ષણ શું છે? કે અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને, વોટ એવર ઇઝ અવર ડિઝાયર્ડ વસ્તુ, એને જુદું પાડવા માટે જે હેતુ છે એને લક્ષણ કહેવાય. હવે બીજું છે લક્ષ્ય. લક્ષ્ય કોને કહેવાય? લક્ષ્ય એટલે આપણું ટાર્ગેટ, જેને જુદું પાડવું છે, જેને જુદું પાડવું છે એને લક્ષ્ય કહેવાય, બરાબર. અને અલક્ષ્ય કોને કહેવાય? જે લક્ષ્ય છે એને છોડીને બાકી બધા અલક્ષ્ય છે, બરાબર. ત્રણ શબ્દ ખ્યાલમાં આવી ગયા, લક્ષ, અલક્ષ અને લક્ષણ. આપણો ટોપિક અહીંયા શું છે? કે લક્ષણ. લક્ષણ કોને કહે છે? લક્ષણ એટલે અનેક મળેલી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને જુદી પાડવી હોય તો એને લક્ષણ કહેવાય. હવે વિશ્વમાં અનંત અનંત દ્રવ્યો છે ને, છ જાતના છે, રામ અનંત અનંત છે. હવે એમાંથી જીવને જુદા પાડવા હોય તો કેવી રીતના પાડવા? એનું જે લક્ષણ છે એનાથી એને જુદા પાડી શકાય. તો જીવનું સાધારણ લક્ષણ શું છે? જે જ્ઞાન અને દર્શન, જે જીવત્વ અથવા ચૈતન્ય, જે ચેતના, એ જીવનું લક્ષણ છે. આપણે આમાં સ્પેસિફિકલી આવશું સૂત્રમાં થોડી વાર પછી. ચલો જરાક આગળ વધીએ. હજી અમુક બીજા પારિભાષિક શબ્દ હજી એડ કરું છું, જો ધ્યાન આપજો. લક્ષણના બે પ્રકાર છે. પહેલા લક્ષણના બે પ્રકાર, એક છે આત્મભૂત લક્ષણ અને એક છે અનાત્મભૂત લક્ષણ. કયું છે બે પ્રકાર? આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. જો એને પણ સમજ્યો, આત્મભૂત લક્ષણ કોને કહેવાય? જે લક્ષણ લક્ષમાં ત્રણેય કાળ મોજૂદ હોય એને આત્મભૂત લક્ષણ કહે છે. જે લક્ષણ લક્ષમાં ત્રણેય કાળ મોજૂદ હોય એને આત્મભૂત લક્ષણ કહે છે, ખ્યાલ આવે? અને અનાત્મભૂત લક્ષણ કોને કહેવાય? જે લક્ષણ લક્ષમાં ક્યારેક હોય અને ક્યારેક ન હોય. જો લક્ષણ તો એને કીધું છે, અનાત્મભૂત પણ છે લક્ષણ, એટલે ક્યારેક તો હોવું જ જોઈશે ને, નહીં તો એ લક્ષણ કેવી રીતના બને? જેવી રીતના આપણે હમણાં માઇકની સામે બેઠેલા સોમિલ, તો થોડી વાર પહેલા તો જયતીબેન હતા, ખ્યાલ આવ્યો કે નહીં? તો એ કયું લક્ષણ થશે? અનાત્મભૂત લક્ષણ. આપણે એમ કહીએ સિમ્પલ કે ભાઈ આ ક્રાઉડમાં મારા દાદાજી કોણ? તો જે લાકડીવાલા છે એ દાદાજી. તો વર્તમાનમાં ભલે એમના હાથમાં લાકડી છે, પણ હવે મંદિરમાં દર્શન કરવા આવે તો કદાચ દરવાજા પર મૂકી દે, તો હવે દાદાજી નથી. એ દાદાજી તો હજી પણ છે, પણ એ લક્ષણ એમની હમણાં હવે એમની પાસે નથી. કોઈ મોટું હોય, આટલા આટલા બધા લોકો હોય, એમાંથી કોઈને આઈડેન્ટિફાઈ કર્યો તો બધા ટોપીવાળા ભાઈ છે ને, એ ડોક્ટર હોય તો જે ટ્રીટમેન્ટ કરે એ ડોક્ટર. તો ડોક્ટર રાતના ઘરે જાય તો થોડી ટ્રીટમેન્ટ કરે, ખ્યાલ આવે છે ને? તો આ બધા કયા ટાઈપના લક્ષણ છે? અનાત્મભૂત લક્ષણ છે. अनात्मा भूत लक्षण जे छे ए द्रव्यना पर्याय स्वभाव ने बतावे छे। फरीथी अनात्मा भूत लक्षण कोने बतावे छे? ए द्रव्यना वर्तमान पर्याय ने बतावे छे। अने आत्मभूत लक्षण कोने बतावे छे? केना त्रिकाल स्वभाव ने बतावे छे। आत्मभूत लक्षण त्रिकाल स्वभाव ने बतावे छे अने अनात्मभूत एनी पर्याय ने बतावे छे। આપણે અહીંયા જે સૂત્રમાં જોવું છે ઉપયોગો લક્ષણો એ આત્મભૂત કે અનાત્મભૂત? એ આત્મભૂત લક્ષણ છે, કેમ કે આપણે જીવને અત્યારના આઈડેન્ટિફાય કરો એમ વાત નથી ચાલતી। જો ધ્યાન આપજો, આત્મભૂત લક્ષણ હોય કે અનાત્મભૂત લક્ષણ હોય, બેનું પર્પઝ શું છે? લક્ષ્યને પ્રકાશિત કરવું। બેનું પર્પઝ શું છે? લક્ષ્યને પ્રકાશિત કરવો। એટલે આત્મભૂત સારું અને અનાત્મભૂત ખરાબ, આત્મભૂત સાચું અને અનાત્મભૂત ખોટું એમ નથી। પણ પ્રયોજન શું છે? પ્રયોજન છે કે જેવી રીતના સમજો કે મારે દાદાજીને આઈડેન્ટિફાય કરવા છે, હવે દાદાજી છે જીવ કે પૂતગલ? જીવ છે ને। હવે હું કહું કે આટલામાં જેટલા ચેતન છે આમાં જે કોઈ ચેતન છે મારા દાદાજી, તો પછી બને? આ લક્ષણ તો સાચું છે ને એમનું, ખરેખર આત્મભૂત લક્ષણ છે, પણ એનાથી લક્ષ્ય પ્રકાશિત થતું નથી। એટલે જ્યારે જે પ્રયોજન હોય એના અનુસાર લક્ષણ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યું? બરાબર। હવે જીવને મારે આઈડેન્ટિફાય કરવો હોય તો ત્યાં મારું પ્રયોજન શું છે? શું કામ આઈડેન્ટિફાય કરો મારે જીવને? સુખી થવું છે, મારે સુખી થવું છે, મારું પ્રયોજન છે। અને સુખ ક્યાં છે? એ જીવમાં છે। સુખ જીવમાં છે એટલે મારે જીવને ગોતવો છે। ખ્યાલ આવે છે? આ ફંડામેન્ટલ ક્યારે ભૂલવું ન જોઈએ કે મારે સુખી થવું છે એટલે મારે જીવને ગોતવો છે। અને જીવનું લક્ષણ તો ઉપયોગ છે, એ ઉપયોગની વાત હજી થોડી વારમાં કરીએ। ચાલો હજી એક કોન્સેપ્ટ એડ કરું છું। જે ગુણ અથવા જે એની પર્યાય જે દ્રવ્યનું લક્ષણ નથી પણ લક્ષણ જેવું લાગે છે તો એને લક્ષણાભાસ કહેવાય છે। ફરીથી, જે વસ્તુ જે હેતુ એ પદાર્થનું લક્ષણ નથી પણ તો પણ એને લક્ષણ તરીકે પ્રસ્તુત કરવામાં આવે તો એને લક્ષણાભાસ કહે છે। લક્ષણાભાસ એટલે જે ખરેખર લક્ષણ નથી પણ એને લક્ષણ તરીકે કહેવું। બરાબર। એક્ઝામ્પલ, હા, જીવમાં રાગ, તો રાગ એ જીવનું લક્ષણ છે? નથી। રાગ એ જીવનું લક્ષણ નથી, કેમ કે સંસારી જીવમાં રાગ છે, મુક્ત જીવમાં રાગ નથી। ખ્યાલ આવે? એટલે રાગ એ ખરેખર જીવનું લક્ષણ નથી પણ તો પણ લક્ષણ તરીકે કહેવું એ લક્ષણાભાસ છે। જેવી રીતના સમજો કે આટલા લોકોમાં જેણે સફેદ જબ્બો લેંગો પહેર્યો હોય એ મારા ભાઈ, ખ્યાલ આવે છે? તો હવે મારે મારા ભાઈને કેવી રીતના ગોતવો? ન મળે ને, તો જે જબ્બો લેંગો જે કેરેક્ટરિસ્ટિક આપણે બતાવી એ ખરેખર લક્ષણ નથી, એટલે એને શું કહેવાય? લક્ષણાભાસ। ખ્યાલ આવે છે કે? જેવી રીતના પૂતગલ દ્રવ્યમાં સમજો કે ઉષ્ણતા, ખ્યાલ આવે ને, જે ગરમ હોય એ પૂતગલ, તો એ પૂતગલનું લક્ષણ સાચું છે? ના, એ લક્ષણાભાસ છે। કેવી રીતના સમજો? ઓલવેઝ ગરમ નથી હોતું પૂતગલ, બરાબર। હવે જ્યારે જ્યારે ગરમ હોય ત્યારે પર્યાયના એંગલથી કેવું કે જે ગરમ છે એ પૂતગલ, તો એ પેલું અનાત્મભૂત લક્ષણ આપણે કીધું ને। જો ખરેખર તો અનાત્મભૂત લક્ષણ એ લક્ષણાભાસ છે। ફરીથી, ખરેખર અનાત્મભૂત લક્ષણ એ લક્ષણાભાસ છે, કેમ કે પર્યાય ડિપેન્ડન્ટ છે અને એ દ્રવ્યનું વાસ્તવિક લક્ષણ નથી, એ ચેન્જિંગ છે। પણ વર્તમાન સિચ્યુએશનમાં એ અનાત્મભૂત લક્ષણ એ પદાર્થને અથવા લક્ષ્યને આઈડેન્ટિફાય કરવા માટે યુઝ થઈ શકે છે, લક્ષણાભાસ છે, પણ તો પણ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન એ યુઝ થઈ શકે છે. આ લક્ષણાભાસના ત્રણ પ્રકાર છે, સાંભળ્યું હશે ને, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ. જે રીતના આપણે કહ્યું ને કે આટલામાં જે વાઈટ જભાલિંગ વાળા છે એ મારા ભાઈ, તો ભાઈ તો એક જ છે પણ જભાલિંગ પહેરેલા ઘણા બધા છે, તો અતિવ્યાપ્તિ છે. ખ્યાલ આવ્યો ને, લક્ષમાં પણ છે જે ગુણ અને અલક્ષમાં પણ છે, તો એને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? પછી જે રાગનું એક્ઝામ્પલ લીધું, તો રાગ સંસારી જીવમાં જ છે, સિદ્ધ અવસ્થામાં નથી. એટલે અડધા જીવમાં રાગ છે અને અડધામાં નથી, તો એ અવ્યાપ્તિ દોષ છે. ખ્યાલ આવે છે? લક્ષણનું લક્ષના એક દેશમાં હોવું પણ પૂરા લક્ષમાં ન હોવું એને કહેવાય અવ્યાપ્તિ દોષ. અને ત્રીજું, લક્ષણનું લક્ષમાં હોવું જ નહીં, જેવી રીતના આટલામાં જેટલા જીવો મીઠા છે, ટેસ્ટમાં સ્વીટ છે એ બધા જીવ, તો જીવને ટેસ્ટ હોય? જીવને ટેસ્ટ હોય જ નહીં, તો એ અસંભવ દોષ છે. ખ્યાલ આવે છે? જો બહુ ફટાફટ જોઈ ગયા આપણે, લક્ષણાભાસ કોને કહે છે? કે જે લક્ષમાં લક્ષણ ન હોવું પણ એને લક્ષણ તરીકે કહેવું એને લક્ષણાભાસ કહે છે. એ લક્ષણાભાસના ત્રણ ભેદ આપણે જોયા, અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ, અસંભવ દોષ. બરાબર? ચાલો, હવે જે પેલું અનાત્મભૂત કીધું હતું ને એને ફરીથી જોઈએ. જે લાકડી વાળા છે મારા દાદાજી, તો આમાં આ લક્ષણાભાસનો કયો દોષ આવ્યો?
વિચારો,
કેવી રીતના અવ્યાપ્તિ કેવી રીતના અને અતિવ્યાપ્તિ કેવી રીતે?
હમણાં ન પકડેલું હોય ત્યારે અવ્યાપ્તિ, હમણાં લાકડી સાથે ન હોય અતિવ્યાપ્તિ, એટલે ઘણા લોકો લાકડી લઈને હોય ત્યારે અતિવ્યાપ્તિ.
નહીં, એ બરાબર નથી. ફરીથી જો આપણે લક્ષણ શું કીધું, કે જેના હાથમાં લાકડી છે એ મારા દાદા છે. બરાબર? હવે દાદાજી કોણ છે? જીવ છે, અથવા ખરેખર જોવો તો એ વ્યક્તિ છે. બરાબર? અને લાકડી કોણ છે? એ પૂતગલ છે, એ અન્ય દ્રવ્ય છે ખરેખર તો. એટલે ખરેખર તો અસંભવ દોષ છે, કેમકે લાકડી દાદાજીમાં છે જ નહીં. એ લાકડી જુદો પદાર્થ છે અને દાદાજી જુદા છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ લક્ષણાભાસ છે, પણ વર્તમાનમાં એમણે લાકડી પકડેલી છે એટલે વર્તમાનમાં એને આવી રીતના અનાત્મભૂત લક્ષણ તરીકે જોવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? બીજું એક્ઝામ્પલ લઈએ. ચાલો, જેવી રીતના આપણે સમજો કે સમજો કોઈ પશુ છે, એ પશુમાં જેને જેને શિંગડા છે એ પશુ. ખ્યાલ આવે છે? જેને જેને શિંગડા છે, શિંગડા હોર્ન જેને છે એ પશુ. તો આ લક્ષણ સાચું છે કે નહીં પહેલા તો એવું જોઈએ. સાચું છે પાક્કું? જેને જેને શિંગડા છે પશુ, પશુ એટલે એનિમલ. તો કૂતરા બિલાડી એને પણ શિંગડા હોય છે? નથી હોતા. એટલે ખરેખર આ લક્ષણાભાસ છે. કઈ જાતનું લક્ષણાભાસ છે? કે જો ગાય ભેંસમાં હોય છે પણ અમુક પ્રાણીઓમાં નથી હોતું, એટલે અવ્યાપ્તિ દોષ આવે છે. બરાબર? અવ્યાપ્તિ દોષ એમાં આવે છે. હવે સમજો કે આ હોલ ભરેલો હોય પ્રાણીઓથી, અથવા સમજો આપણે રસ્તામાં જતા હોય મુંબઈમાં, તો કૂતરાઓ બિલાડીઓ તો ઘણા દેખાય પણ ગાય આવી તો એકાદ જ દેખાય ને. તો આમ રસ્તામાં અહીંથી ઘરે જાઓ અને જે શિંગડાવાળું પ્રાણી દેખાય ને એ મારી ગાય. ખ્યાલ આવે છે? આવું તમે લક્ષણ કહો, જે શિંગડાવાળું દેખાય એ મારું પશુ, અથવા એ પશુ એમ સમજો જનરલાઇઝ કરીને, તો એને કહેવાય અવ્યાપ્તિ દોષ. પણ વર્તમાનમાં એવું શિંગડાવાળું એક જ પશુ દેખાશે એટલે અનાત્મભૂત લક્ષણ તરીકે યુઝ કરી શકાય. ખ્યાલ આવે ને? થોડું સિદ્ધાંત કોમ્પ્લેક્સ રહ્યો પણ સમજાય છે કે નહીં? જો સિમ્પલ વિચાર ફરીથી કરીએ આપણે, એમ સમજો કે આપણા બધાના ખિસ્સામાં કંઈક પૈસા હશે અને સમજો સાથે કોઈના ખિસ્સામાં પેન આદિ પણ હશે. તો પેન અને વ્યક્તિ, પેન અને વ્યક્તિ એ બે એક દ્રવ્ય છે કે જુદા? જુદા. એટલે આમ તો આવે અસંભવ દોષ, બરાબર? અસંભવ દોષ આવે. પણ સમજો એમ કેવું કે જેના ખિસ્સામાં પેન છે ને એ શેઠ છે, એ પૈસાવાળા છે, એમ એમ સમજો. આપણે ઉદાહરણ તરીકે લીધું, જેના ખિસ્સામાં પેન છે એ પૈસાવાળા. તો વ્યક્તિ અને પેન એ બે તો જુદા જુદા છે, એટલે અસંભવ દોષ એમાં આવે છે. પણ સમજો વર્તમાનમાં પેન ખાલી બે જણના કે ત્રણ જણના ખિસ્સામાં જ છે અને એ લોકો પૈસાદાર બી છે, તો તમે એને અનાત્મભૂત લક્ષણ તરીકે યુઝ કરી શકો. ખ્યાલ આવે કે? આવે અનાત્મભૂત લક્ષણમાં જ ત્રણ દોષ આવે, આત્મભૂત લક્ષણમાં એકે દોષ ના આવે, કેમ કે એ તો ખરેખરું લક્ષણ છે. કઈ ન રહ્યો ડિફરન્સ ખરેખર. જો લક્ષણાભાસ છે એ એક દોષ છે, એટલે ખરેખર એ લક્ષમાં એવું લક્ષણ છે જ. પણ જે કરંટ સિચ્યુએશન છે એમાં અમુક વસ્તુ લક્ષણ કરીને બતાવી શકાય છે. એટલે એમ સમજો, બીજી ભાષામાં જોઈએ તો તમે એમ કહી શકો કે ભારતમાં ન્યુયોર્ક સિટીનું હોવું એ ભારતનું લક્ષણ છે, એમ સમજાય? જસ્ટ એકદમ રેમ તો અસંભવ છે ને, એવું પોસિબલ જ નથી. અને એને તમે લક્ષણ તરીકે કોઈ ટેમ્પરરી સિચ્યુએશનમાં બી ન બતાવી શકો, બરાબર? એટલે લક્ષણાભાસનો સેટ બહુ મોટો છે અને એમાંથી અનાત્મભૂત લક્ષણ અમુક જ સિચ્યુએશનમાં અમુક વસ્તુ યુઝ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના ઓલી એક અમુક કંઈક મોલ એવું હોય ને, સમજો એ મોલમાં એણે અલગ અલગ રેસ્ટોરન્ટ બનાવી છે, એમાં રેસ્ટોરન્ટનું નામ છે ન્યુયોર્ક, પછી લંડન, સમજો ટોક્યો, એવી રીતના. હવે કોઈ પૂછે તમે ક્યાં છો, તો આપણે શું કહે કે હું ન્યુયોર્કમાં છું. તો ક્યાં છું? ઇન્ડિયાની અંદર ન્યુયોર્કમાં છું, એવું થયું ને? એટલે આવી સિચ્યુએશનમાં અમુક જગ્યાએ રેફરન્સ તરીકે યુઝ થાય, પણ ઇન જનરલ જેટલા લક્ષણાભાસ છે, અરે જેટલા અનાત્મભૂત લક્ષણ છે, બધા લક્ષણાભાસ છે. બરાબર, આટલું ક્લિયર થયું? હવે આપણે આપણા જો મેઇન ટોપિક ઉપર આવીએ છીએ. હા, નિશ્ચય વ્યવહાર આવી ગયો ને બધું. જે પદાર્થ જેવો છે એને એવો જ કહેવો એ નિશ્ચય છે, એ આત્મભૂત લક્ષણ છે. ખ્યાલ આવ્યો? અને જે પદાર્થ જેવો નથી પણ એને ઉપચારથી એવો કહેવું, એટલે આ અનાત્મભૂત લક્ષણ કે લક્ષણાભાસ બધું વ્યવહાર છે. ખ્યાલ આવે છે કે? ચાલો હવે આપણું આપણે મેઇન મૂળ ટોપિક છે એમાં આવીએ. આઠમો સૂત્ર શું છે? ઉપયોગો લક્ષણ. એટલે જીવનું લક્ષણ ઉપયોગ છે. જીવનું લક્ષણ શું છે? ઉપયોગ છે. જો જીવ કા લક્ષણ ઉપયોગ હૈ. ઉપયોગ કોને કહે છે? ચૈતન્ય ગુણ કે ચૈતન્ય ગુણ કે સાથ સંબંધ રખને વાલે જીવ કે પરિણામ કો ઉપયોગ કહેતે હૈ. પહેલા તો આ સમજે, ઉપયોગ કોને કહેવાય? ઉપયોગ કોને કહેવાય? આ પરિભાષા તો આપણે વાંચી, તમારી ભાષામાં સમજાવો, ઉપયોગ કોને કહેવાય? જીવના જ્ઞાન અને દર્શન ગુણના પ્રગટ વ્યાપાર. પ્રગટ વ્યાપારને દર સમયે જે જ્ઞાન અને દર્શન ગુણની પર્યાયો ચાલુ છે ને, એ પર્યાયોને ઉપયોગ કહેવાય છે. જો ધ્યાનથી સાંભળજો અને હું એક સવાલ પૂછું છું, એનો જવાબ આપજો. જીવના જ્ઞાન અને દર્શન ગુણની પ્રગટ પર્યાયરૂપ વ્યાપારને ઉપયોગ કહેવાય છે. એટલે જીવનું લક્ષણ કોને કીધું? ઉપયોગને, અને ઉપયોગ છે જીવના જ્ઞાન અને દર્શન ગુણની પ્રગટ પર્યાયરૂપ વ્યાપાર. એટલે જીવનું લક્ષણ કોને કીધું? જીવના જ્ઞાન અને દર્શન ગુણની પર્યાય. ખ્યાલ આવે છે ને? જીવના જ્ઞાન ત્રિકાળી જ્ઞાન ગુણને એનું લક્ષણ નો કીધું, એની વર્તમાન જ્ઞાન દર્શન ગુણની પર્યાયને એનું લક્ષણ કીધું. દ્રવ્યનું લક્ષણ તો ગુણ હોવું જોઈએ ને, તો પર્યાયને કેમ કીધું? પર્યાય અચ્છા પરિણમન વર્તમાનમાં છે, ચલો ઓકે, પણ એને લક્ષણ કહેવાની શું જરૂરત હતી? એ વ્યક્ત છે, એનું વેદન થાય છે, એ પ્રગટ છે, જેનાથી જીવ દ્રવ્યને આઈડેન્ટિફાય કરી શકાય છે. જો કોઈ પણ પદાર્થ હોય ને, એ પદાર્થમાં એના પદાર્થ એટલે દ્રવ્ય બરાબર, એના ગુણો છે, એની પર્યાય છે. હવે સમજો પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ છે અને એની પર્યાય છે. હવે સમજો આપણે બરફ પકડ્યો હાથમાં, કેવો લાગ્યો? ઠંડો લાગ્યો. એ ઠંડો શું છે, ગુણ છે કે પર્યાય? એ પર્યાય છે, એ સ્પર્શ ગુણની વર્તમાન અવસ્થા છે. અગ્નિ કેવી છે? ગરમ છે, એ એની પર્યાય છે. તો ગુણ છે ને વ્યક્ત જ નથી હોતા, ગુણ ઓલવેઝ અવ્યક્ત રૂપે હોય છે, અને એની વર્તમાનમાં શું સિચ્યુએશન છે એ વ્યક્ત છે બરાબર. જેવી રીતે હવે જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણ એટલે કે એનામાં જાણવાની શક્તિ છે, પણ એ શક્તિ વર્તમાનમાં શું જાણી રહી છે? એ શક્તિ વર્તમાનમાં શું જાણી રહી છે એ વ્યક્ત છે. ખ્યાલ આવ્યો ને? એટલે અવ્યક્તના બોલ આવે છે ને શાસ્ત્રમાં, તો એ અવ્યક્તના બોધમાં પણ આપણે વાંચીએ તો એમાં પણ એક બોલ આવે છે ને કે ગુણો અપ્રગટ છે અને પર્યાયો પ્રગટ છે. તો આ જે જીવનું આ જ્ઞાન દર્શનરૂપ વ્યાપાર છે, એ વ્યાપાર પ્રગટ છે, દર સમયે જણાય છે આપણને, એ દર સમયે આપણને જ્ઞાન આદિ જણાય છે. તો એ જે જણાય છે માટે એને એનું લક્ષણ. જો હવે થોડોક હજી થોડો ઊંડો વિચાર કરીએ, જ્ઞાન ને દર્શન બેવને શું કામ કીધું? ખાલી જ્ઞાન ને એનો ઉપયોગ કેવું જોઈએ ને, એને લક્ષણ કેવું જોઈએ ને? દર્શન તો નિર્વિકલ્પ છે ને. દર્શન એટલે શું? કે કોઈ પણ પદાર્થનો સામાન્ય પ્રતિભાસ બરાબર, અને એમાં પછી જે વિશેષ જાણવાનું થાય એને જ્ઞાન કહેવાય. તો દર્શન ને શું કામ લક્ષણ કીધું? ઓકે, જ્ઞાન દર્શન પૂર્વક હોય છે, અગ્રીડ બરાબર, પણ એ દર્શન જગત જણાતું જ નથી, એ તો નિર્વિકલ્પ છે, તરત જ્ઞાન થઈ જાય છે. બોલો. એના પૂર્વક જ હોય છે. ઓકે, જો વિચાર કરીએ ને તો જે આપણને જણાઈ રહ્યું છે, જે જણાઈ રહ્યું છે અને આપણા ક્ષયોક્ષમ જ્ઞાનમાં પકડાય છે, એ કોમ્બિનેશન ઓફ જ્ઞાન દર્શન જ છે. ખાલી જ્ઞાન પકડા પણ એ સેગ્રીગેટ થઈ શકતું નથી. સોરી, શું? એક પછી એક થાય છે, ક્રમે થાય છે. સૌથી પહેલા દર્શનનો ઉપયોગ થાય, પછી મતિ જ્ઞાનનો ઉપયોગ થાય, પછી શ્રુત જ્ઞાનનો ઉપયોગ થાય બરાબર. હવે મતિ જ્ઞાન પણ ઇન્દ્રિય અને મન દ્વારા જે ખાલી ગ્રહણ થયું એને મતિ જ્ઞાન કહેવાય, અને એના ઉપર વિચાર થયો એને એનાલાઇઝ કર્યું, બધું શ્રુત જ્ઞાન થઈ ગયું. તો ખરેખર તો મેજોરિટી જે પકડાય છે શ્રુત જ્ઞાન જ પકડાય છે બરાબર. પણ જ્યારે જે જ્ઞાનથી જાણવું થાય છે, તો જ્ઞાનથી જાણવું જે થાય છે એમાં દર્શનનો ઉપયોગ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન બધું આમ કમ્બાઇન્ડ રૂપે જ છે, એને સેગ્રીગેટ કરવું અઘરું છે. જે કેવલ જ્ઞાની ભગવાન એને એક એક પર્યાયને જાણી શકે છે, પણ અત્યારના જે સંસારી જીવ છે એનું જેટલો જ્ઞાનનો ક્ષયક્ષમ છે, તો એનામાં એવી શક્તિ નથી કે બેને જુદા જુદા પાડીને જાણી શકે. એટલે જે ખરેખર ઉપયોગ દ્વારા જણાય છે દર સમયે, એ જ્ઞાન દર્શનનો ટુગેધર કમ્બાઇન્ડ વ્યાપાર છે. ખ્યાલ આવે છે ને? એટલે એને જ એનું લક્ષણ કહી દીધું, એને એનું લક્ષણ કહ્યું બરાબર. ચાલો હજી થોડુંક આગળ વધીએ, અને હજી એક હું થોટ પ્રોસેસ પ્રગટ કરું છું. જો સૌથી કોમન વસ્તુ જો જીવ વિચાર કરે, કોઈ સમજો જૈન ધર્મ વાળાની, ઇન જનરલ કોઈ પણ વ્યક્તિને લઈ લો, કોઈ પશુને લઈ લો, ગમે તેને લઈ લો, તો એને સૌથી પહેલા શું પકડાયેલું છે? જીવને હું જીવ છું એના પર્યાય તરીકે સૌથી પહેલા આપણે રાગ દ્વેષ ભાવ પકડાય છે. જો ફરીથી થોડો વિચાર કરીએ, કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ ધર્મનો હોય, ગમે તે એજ નો હોય, એને કોમન નોશન શું હોય કે મને ગુસ્સો આવી ગયો, મને બહુ, મને આજે હિંસાનો ભાવ થયો, મને ચોરી કરવાનું મન થયું, મને ભગવાનની ભક્તિ કરવાનું મન થયું, આ બધું છે, મને આમ થયું, મને આમ થયું. આજે ભાવો જે થાય છે ને, એ ભાવ એ ખરેખર જીવના ચારિત્ર ગુણની રાગદ્વેષની પર્યાય છે. બરાબર? અગ્રી? એ રાગદ્વેષ ભાવ બહુ ઇઝીલી પકડાઈ જાય છે, અને એ રાગદ્વેષની પાછળ જ્ઞાન રહેલું છે કે જે એને જાણી ગયું છે. જો જ્ઞાન ગુણનું કાર્ય પણ પકડાય છે, કેમ કે સમજો અહીંયાથી આપણે જઈએ અને હોર્ન વાગે, કઈ ઘંટ વાગે, તો તરત સંભળાય છે ને, એ સંભળાય છે, એનાથી આપણને થયું કે હા, જો મને જ્ઞાન થયું. બરાબર? અને એની સાથે સાથે જેટલા સંસારી જીવ છે, એ સંસારી જીવને જ્ઞાન અને રાગદ્વેષ મિશ્રિત જ હોય છે, એટલે સાથે સાથે એને જ્ઞાન પણ થયા, રાગદ્વેષ ભાવ પણ થયા કે જો કેટલો સરસ અવાજ છે, ઘંટ વાગે તેમ થાય કેટલો સરસ અવાજ છે, અને હોર્ન વાગે તો કેવો કર્કશ અવાજ છે, એમ આપણને તરત રાગદ્વેષ ભાવ થઈ ગયા. પણ જે સમજો કોઈ અનાદિથી મૂળ જીવ હોય, જેણે ક્યારેક કંઈક પોતાના વિશે વિચાર જ ન કર્યો હોય, પણ તો પણ એને એટલું તો સેન્સ હોય કે જો આજે મને આવો ભાવ થઈ ગયો, એટલે એને પણ, એવા જીવને પણ રાગદ્વેષ ભાવ તો પકડાય છે. એટલે ના ના, ખાલી સંઘની જીવની વાત છે, અસંઘની જીવને આટલો વિચાર કરવાની શક્તિ જ નથી, એટલે સંઘની જીવની વાત છે. કહેવાનો મતલબ શું છે કે હું જીવ છું એવું જો કોઈને જાણવું હોય, તો એની પાસે મેઇનલી આ બે વસ્તુ અવેલેબલ છે, એક જ્ઞાન દર્શનનો વ્યાપાર એટલે જ્ઞાન, અને એક રાગદ્વેષનો વ્યાપાર. રાગદ્વેષનો વ્યાપાર પણ દર સમયે થાય છે ને, દર સમયની પર્યાયમાં એ રાગદ્વેષનો વ્યાપાર થાય છે, અને એ પણ પકડાઈ શકે એવું છે. બરાબર? હવે જો કોઈ સાધારણ જીવને રાગદ્વેષ આમ હું કરું છું એમ પકડાઈ પણ જાય, એમ પકડાઈ પણ જાય, તો એને જીવ સુધી નથી લઈ જતો. જો આ વિચાર કરો, એને એમ થાય કે જો સમજો કે આપણે જનરલીનો કહીએ કે ભાઈ તું છે ને નાનો હતો ને ત્યારે બહુ ડાયો હતો, હવે મોટો થઈ ગયો ને તો આ બહુ ગુસ્સાવાળો થઈ ગયો છોકરો, આપણે એવું ન કહીએ. આપણે ક્યારે એવું કહીએ કે તું નાનો હતો ને ત્યારે તું નહોતો જાણતો, આ મોટો થયો ત્યારે જાણવા લાગ્યો, એવું કહીએ આપણે? એવું ક્યારે ન કહીએ. પણ આપણે જે રાગ દ્વેષના ભાવ છે ને, એ આ પર્યાય, મનુષ્ય પર્યાય સાથે જોડી દઈએ, ઇઝીલી, બહુ ઇઝીલી જોડી દઈએ કે ભાઈ આ વ્યક્તિ તો ગુસ્સાવાળો છે, આ વ્યક્તિ તો બહુ શાંત સ્વભાવવાળો છે. ખ્યાલ આવે છે? એટલે કહેવાનો મતલબ શું, રાગદ્વેષના ભાવ પકડાય છે તો પણ એને આપણે જીવ સાથે જોડતા નથી. જ્યારે જ્ઞાન દર્શનનો વ્યાપાર કેવી વસ્તુ છે, એ સ્વભાવ સાથે જોડી શકાય છે. કે જ્ઞાન થાય ને તો આ શરીરને તો ન જ થાય, એ કોને થાય, એ જીવને જ થાય. ખ્યાલ આવે છે? એ સીધો જીવ સાથે જોડી શકાય. નહીં તો જો લોજિકલી વિચાર કરો તો સંસારી જીવ માટે જેને સૌથી પહેલી વાર જીવને સમજવો છે, સૌથી પહેલી વાર હું જીવ છું અને એવી કોઈ અહીંયા સત્તા છે એવું માનવું છે, તો એને તો રાગદ્વેષ પણ લક્ષણ હોવું જોઈએ ને. પણ એને લક્ષણ કેમ ન કીધું? કેમ કે સિદ્ધવા નથી, એ તો છે, એ તો શાસ્ત્રીય વસ્તુ થઈ. બરાબર? કે એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. પણ ખરેખર કોઈ સંસારી જીવને એ રાગાદી ભાવથી એ જીવ સુધી પહોંચી શકતો નથી. જ્યારે આ રાગ જ્ઞાન દર્શન જે વસ્તુ છે, એનાથી તરત આ જીવ સત્તા જુદી છે અને આ પૂતગલની સત્તા જુદી છે, તરત એને ભેદ વિજ્ઞાન થઈ શકે. ખ્યાલ આવે? જેવી રીતના અહીંયા કોઈ બે પદાર્થ ભેગા છે, એક જીવ છે અને બાકીના બધા પૂતગલો છે, એ માન્યતા સુધી પહોંચવા માટે પહેલા બેઉના લક્ષણો જુદા પાડવા પડે ને, કે આ જીવમાં જો જ્ઞાન આદિ છે અને આ પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, તો અહીંયા જે શરીરમાં આ સ્પર્શ આદિ થાય છે, આ સુગંધ આદિ દુર્ગંધ આદિ આવે છે, તો આ બધું તો શરીરના લક્ષણો છે, મારા નથી. અને જે અહીંયા જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન એ મારું લક્ષણ છે. એમ ભેદ કરવા માટે એ જ્ઞાનથી જીવને સીધો જોડી શકાય છે, ખ્યાલ આવે. અને રાગાદિભાવથી જીવને જોડી શકાતો નથી. એ રાગાદિભાવ જનરલી જ્યાં મનુષ્ય પર્યાય છે ને, અસમાન જાતિ જે દ્રવ્ય પર્યાય કહેવાય, એ ત્યાં સુધી અટકી જાય છે. આવી આપણે જનરલી શું કહીએ કે જે કૂતરાઓ હોય એ કેવા હોય કે બહુ લાગણીવાળા હોય, અને બિલાડીઓ હોય કેવી હોય કે એના કામ પૂરતી કામ રાખે, બરાબર એવી હોય ને. હવે મને કહો, આ લાગણી અને એના સમજો કામ પૂરતું કામ, આ રાગદ્વેષ ભાવ છે કે જ્ઞાન છે કે શું છે? રાગદ્વેષ ભાવ છે ને, પણ એને આપણે જોડ્યું કોની સાથે? જીવ સાથે ન જોડ્યું, એને આપણે કૂતરા ને બિલાડીની પર્યાય સાથે જોડ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એટલે રાગદ્વેષ ભાવને આપણે એ પર્યાય સુધી જ લઈ જઈએ છીએ, ક્યારે જીવ સુધી લઈ જતા જ નથી. પણ એની બદલે કૂતરાનું જ્ઞાન આવું, બિલાડીનું જ્ઞાન આવું, એવી આપણે વાત કરીએ, એવું ન કરીએ. જ્ઞાન જીવનું જોઈએ, એમ સીધું પહોંચી જઈએ ને. એટલે એક કોમનલી આ જીવની એક ટેન્ડન્સી છે કે જ્ઞાન કહેતા એને જીવ સુધી પહોંચી જવાય છે. સમજો કોઈ પણ પર્યાયની વાત ચાલે અને એનાથી દ્રવ્ય સુધી પહોંચી જવાય ને, જેવી રીતના ઠંડુ ગરમ તો એ પૂજ્યો, અવગાહના કોની તો આકાશને, એવી રીતના જ્ઞાન દર્શન કોને? જીવ, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જીવનું લક્ષણ કોને કીધું? ઉપયોગ ને જીવનું લક્ષણ કીધું. જો થોડું આગળ વાંચીએ, આપણે જોયું ઉપયોગ કોણ છે, ઉપયોગ શું છે કે ચૈતન્યના એ પરિણામ છે, પ્રગટ એનો વ્યાપાર છે, બરાબર. તો જો થોડુંક આ શાસ્ત્રમાંથી લીધેલું છે એટલે એક વાંચતા જોઈએ. લક્ષણ કોને કહે છે? તો બહોત સે મિલે હુએ પદાર્થો મેં સે કિસી એક પદાર્થ કો અલગ કરને વાલે હેતુ કો લક્ષણ કહેતે હૈ. ઉપયોગ કો જ્ઞાન દર્શન ભી કહેતે હૈ. વહ સભી જીવો મેં હોતા હૈ ઓર જીવ કે અતિરિક્ત કિસી ભી અન્ય દ્રવ્ય મેં નહીં હોતા, ઇસલિયે ઉસે જીવ કા અસાધારણ ગુણ અથવા લક્ષણ કહેતે હૈ. ઓર વહ સદ્ભૂત અર્થાત આત્મભૂત લક્ષણ હૈ. કેમ કે ઉપયોગ જીવમાં ત્રણે કાળ હોય છે, એટલે સબ જીવો મેં સદા હોતા હૈ. જો આમ તો જોવા જઈએ તો જે સંસારી જીવ છે એમાં જ ઉપયોગ હોય છે. એકવાર કેવળ જ્ઞાની થઈ જાય પછી એક પ્રગટ જ્ઞાન દર્શનનો વ્યાપાર એવો ઉપયોગાત્મક જ્ઞાન દર્શનનો વ્યાપાર નથી. એમને તો કેવળ જ્ઞાન છે ને, એમના તો લોકાલોક એક સાથે જણાય છે. પણ તો પણ દર સમયની પર્યાયમાં જે જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જે નવું થાય છે, એટલે ઉપચારની અહીંયા કીધું છે કે ત્રણેય કાળ ઉપયોગ છે, ખ્યાલ આવે. તો સભી જીવો મેં સદા હોતા હૈ. જો નેક્સ્ટ આ એક એક્ઝામ્પલથી સમજાવે છે, આપણે આ વાત તો થઈ ગયા પણ જો નેક્સ્ટ. સોને ચાંદી કા પિંડ હોને પર, આપણે મિક્સ હોય ને એલોય, સોનો ને ચાંદી મિક્સ હોય, તો ઉસમે હોને પર ભી ઉસમે સોના અપને પીલેપન આદિ લક્ષણ સે હૈ ઓર ચાંદી અપને શુક્લ આદિ લક્ષણ સે, દોનો અલગ અલગ હૈ, દોનો અલગ અલગ હૈ. એસા ઉનકા ભેદ જાના જા સકતા હૈ. જેવી રીતના સમજો કે એક હોય ને એને એક ફિઝિકલ મિક્સચર કહેવાય, કોઈ બે વસ્તુને ખાલી તમે મળાવેલી છે એને ફિઝિકલ મિક્સચર કહેવાય, અને એક કેમિકલ મિક્સચર કહેવાય કે જે હવે ભળીને ત્રીજી જ વસ્તુ બની ગઈ, બરાબર. જેવી રીતના સમજો કે આપણે ઓલું ચાનો મસાલો બનાવીએ ને, તો કેના જેવું હોય એમાં કે એમાં આપણે મરી નાખ્યા, એમાં આપણે લવિંગ નાખ્યા, એમાં આપણે ઓલું બીજું તજ નાખ્યું અને એલચી ને બધું નાખીને ખાલી મિક્સ કરી દીધું તો એ ચાનો મસાલો બની ગયો. પણ એની અંદર પણ જો એ પાવડરને જુદા કરો તો એલચી જુદી, મરી જુદા, બરાબર ને. એના પાવડરના ભૂક્કામાં પણ એની સત્તા તો જુદી જુદી છે હજી પણ, પણ એ એક સાથે ભળેલા છે, મિક્સ કરેલા છે, બરાબર. પણ હવે સમજો કે તમે ચા બનાવી જ લીધી, એમાં તમે પાણીની અંદર પાણીની અંદર આપણે ચા પત્તીને ઉકાળી એની અંદર સાકર નાખી દીધી અને એને ઉકાળી ઉકાળીને સમજો હવે ફિલ્ટર કરી નાખ્યું પત્તીને અને જે લિક્વિડ હવે બન્યું એ કેવું છે કેમિકલ મિક્સચર જેવું છે બરાબર એની અંદર હવે બધું આમ પરમાણુના લેવલ પર જુઓ તો હજી છૂટા છે પણ આમ મોટું મોટું જોઈએ તો હવે ભળી ગયું ને એના કઈ પરમાણુ તમે જુદા કરો એમાં ડ્રોપલેટ જુદા કરો તો આ ચા પત્તી આ સાકર એવું જુદા ના પાડી શકાય બધું એક સાથે ભળેલું છે એવું હવે અહીંયા અપ્લાય કરો અહીંયા આજે જીવ અને શરીર આ મનુષ્ય અવસ્થામાં અહીંયા ભેગા છે એ કેમિકલ મિક્સચર છે કે ફિઝિકલ મિક્સચર છે એ ફિઝિકલ મિક્સચર છે કેમ કે એ બે વસ્તુ એની સત્તા હજી જુદી જુદી છે જેવી રીતના પેલા ચાના મસાલામાં એલચીની ને મરીની સત્તા જુદી જુદી છે ભલે ભળેલા છે પણ પોતાના પરમાણુઓ તો પોતા જેવા જ છે ને જેવી રીતના અહીંયા સોના ચાંદીનું એક્ઝામ્પલ આપ્યું કે તમારું સમજો 18 કેરેટ સોનું હોય તો સોનાની પ્યોરિટી તો એટલી જ છે એકચ્યુઅલ સોનાના પરમાણુ તો 24 કેરેટ વાળા જ છે પણ જે ઇમ્પ્યોરિટી છે એ ઇમ્પ્યોરિટી 0 કેરેટ વાળી છે તો ઓન એન એવરેજ એ 18 કેરેટ જેવું થયું ખ્યાલ આવે છે ને આમ તો અહીંયા પણ જીવ જે છે એ જીવનું પોતાનું લક્ષણ તો શુદ્ધ જ્ઞાન ઉપયોગ જ છે પણ એની સાથે પૂતગલ ભળેલો દેખાય છે જો દોનો અલગ અલગ હૈ એસા ઉનકા ભેદ જાના જા સકતા હૈ એસે હી જીવ ઓર કર્મ ન કર્મ અથવા શરીર અથવા ગમે તે લઈ લો આપણે અવાજ અથવા જે આ તેજસ શરીર આદિ બધું એક ક્ષેત્રમાં હોને પર ભી જીવ અપને ઉપયોગ લક્ષણ લક્ષણ કે લેટર ઇન્ટરચેન્જ થઈ ગયો છે ઉપયોગ લક્ષણ કે દ્વારા કર્મ ન કર્મ સે અલગ હૈ ઓર દ્રવ્ય કર્મ ન કર્મ અપને સ્પર્શાદિ લક્ષણ કે દ્વારા જીવ સે અલગ હૈ જીવ અલગ અને એ બાકી બધા પુદ્ગલો અલગ ઇસ પ્રકાર ઉનકા ભેદ પ્રત્યક્ષ જાના જા સકતા એનો ભેદ જાણી શકાય છે કેવી રીતના જાણી શકાય કે એ ઉપયોગને પકડીને આ હું જીવ છું જો આ બધું જાણીને આપણને ફાયદો શું થયો હવે આ મેઇન ક્રક્સ પર આપણે આવીએ એક મિનિટ નેક્સ્ટ એક સ્લાઇડમાં ઉપર પ્રશ્ન રહી ગયો ઉપયોગ કા અર્થ ક્યાં હૈ તો ચૈતન્ય આત્મા કા સ્વભાવ હૈ વહ ચૈતન્ય સ્વભાવ કા અનુસરણ કરને વાલે આત્મા કે પરિણામ કો ઉપયોગ કહેતે હૈ આપણે લબ્ધિ જ્ઞાન ને ઉપયોગ જ્ઞાન બે જુદા પાડીએ ને એટલે જે મેમરી જે છે પાછળ જ્ઞાન રહેલું છે એ જીવનું લક્ષણ નથી કેમ કે એ વર્તમાનમાં પ્રગટ નથી એ તો છે ક્યાંક સ્ટોર્ડ વર્તમાનમાં જે પ્રગટ જ્ઞાન ચાલી રહ્યું છે એ ઉપયોગ એ જીવનું લક્ષણ છે તો આ જાણીને હવે ફાયદો શું મેઇન તો આ જીવનું લક્ષણ ઉપયોગ છે એ જાણીને આપણને શું બેનિફિટ તો જો મેં શરીર આદિ કે કાર્ય કર સકતા હું મેં એને હિલાડુલા સકતા હું એસા જો જીવ માનતે હૈ વે ચેતન ઓર જડ દ્રવ્ય કો એક રૂપ માનતે ઉનકી ઇસ મિથ્યા માન્યતા કો છુડાને કે લીએ ઓર જીવ દ્રવ્ય જડ સે સર્વથા ભિન્ન હૈ યહ બતલાને કે લીએ ઇસ સૂત્ર મે જીવ કા અસાધારણ લક્ષણ ઉપયોગ એસા બતાયા ગયા હૈ જ્યાં અનાદિ સંસારી જીવ છે એ અનાદિ સંસારી જીવ પોતાના જીવ સત્તાને જાણતો જ નથી અને આ જીવ અને પૂતગલની મળેલી એક સત્તાને જ પોતાનું સ્વરૂપ માને છે જે સાત તત્વોમાં જીવ જીવની ભૂલ જે આપણે જોઈએ ને એ તો એવા જીવને આ ઉપયોગ લક્ષણ દ્વારા આ હું જીવ છું આ ઉપયોગ દ્વારા પહેલા તો અહીંયા કોઈ જાણનાર સત્તા છે ઉપયોગ લક્ષણ દ્વારા એવી કોઈ એન્ટિટી છે જે જાણી શકે છે એવી અહીંયા મોજૂદ છે સૌથી તો પહેલું સ્ટેજ એ આવે અને એવી એન્ટિટી એને જ આત્મા કહેવાય અને એ જ હું છું એ સેકન્ડ સ્ટેજ અને એ માન્યતા જયારે થઈ કે આવો આત્મા જ હું છું આ શરીર આદિ પુદ્ગલ હું નથી તો એને જ સમ્યક દર્શન કહેવાય છે જે ધર્મની શરૂઆત છે અને આગળ જતા જતા એમાં જ લીન રહેવું એક ઉપયોગ સ્વરૂપ આત્મામાં જ લીન રહેવું એ જ ખરેખર ધર્મ છે ખ્યાલ આવે છે તો આ આ લક્ષણ અને લક્ષણાભાસ એને જાણીને ફાયદો શું પહેલા ભલે થિયોરિટિકલ આપણે થોડી ચર્ચા કરીને પણ આ વિશ્વમાં અનેક પદાર્થો જે છે એમાં અનંત જીવો ભલે હોય પણ એ હું નથી. હું કોણ છું? કે મારો પ્રગટ જે જાણવા દેખવાનો વ્યાપાર ચાલી રહ્યો છે એને હું પોતાપણે, એને હું આત્મીય પોતાપણે અનુભવું છું અને એ જ જીવ હું છું. ખ્યાલ આવે? જીવ તો ફક્ત શબ્દ છે ને, બાકી તો અહીંયા જે જાણવાની દેખવાની શક્તિ જે ચાલી રહી છે એ પદાર્થ જ હું છું. એના સિવાયનો અહીંયા જ આ શરીર આદિના જે પુદ્ગલ આદિ દેખાય છે એ હું નથી. જો વિચાર કરીએ તો જે અન્ય પુદ્ગલો છે ને બહારના, એના કરતા જીવને આ જ્યાં જીવના પ્રદેશો છે ને એ પુદ્ગલોનું જ્ઞાન વિશેષ થાય છે, વિશેષ થાય છે. સમજો બાજુમાં જ કોઈ બેઠું હોય અને એને હાથમાં વાગ્યું હોય તો એના હાથનું જ્ઞાન આપણને નથી, આપણને એમ જ્ઞાન છે કે હા એને દુખતું હશે. પણ હવે સમજો અહીંયા જ વાગ્યું હોય તો એ ત્યાંના સેન્સેશનનું વિશેષ જ્ઞાન આપણને છે અને એ વિશેષ જ્ઞાનને કારણે જીવ શું ભૂલ ખાઈ જાય છે કે આ આ મારું છે, આ હું છું. બસ આટલી જ ભૂલને દૂર કરીને આ જાણનાર સત્તા હું છું અને આ આ પુદ્ગલ સત્તા હું નથી એમ ભેદ જ્ઞાન કરવું એ જીવનું મૂળભૂત પુરુષાર્થ છે, એ જીવનો મેઇન પુરુષાર્થ છે. જે કહ્યું ને હમણાં સવારના જ કે જીવ જુદા પુદ્ગલ જુદા એ જ ધર્મનો સાર. તો અહીંયા આ જીવને પહેલા ઓળખવો તો પડશે ને. એના માટે જો સૌથી પહેલા કોઈએ ધર્મ કરવો હોય ને, સમ્યક દર્શન કે ગમે તે પ્રગટ બી કરવું હોય, તો સૌથી પહેલા તો એક બાજુ એક જીવ સત્તા પોતાના જ્ઞાનમાં ઊભી કરવી પડશે. કેમ કે અનાદિથી આ જ હું છું એવું માની રાખ્યું છે. હવે એમ કહે કે આ શરીર હું નથી, હું નથી, હું નથી, પણ ક્યાંક આ હું છું એવું કંઈ અસ્થિ સ્વરૂપ પણ હોવું જોઈએ ને સાથે. તો એનાથી એને માટે આજે ઉપયોગથી જે જાણવા દેખવાનું કાર્ય ચાલી રહ્યું છે, શાસ્ત્રમાં નહીં, શબ્દોમાં નહીં, પણ નહીં પોતાના ભાવોમાં એમ વિચાર કરો કે આજે ઉપયોગ આદિ જે ચાલી રહ્યું છે ને બસ એ જ હું છું. ખ્યાલ આવે ને? આવો અંતર્મુખી વિચારોમાં જ પોતાના જ્ઞાનાદી પર પોતાની શ્રદ્ધા પોતાની માન્યતા રાખવી એ ખરેખર પુરુષાર્થ છે. એને તત્વ વિચાર કહેવાય છે. જે શાસ્ત્રમાં વાંચ્યું જે સાંભળ્યું એ તો શબ્દ છે, એમાં તો ફક્ત સિદ્ધાંત આપણને ખ્યાલમાં આવે, પણ જે હવે અંદરમાં જે કાર્ય ચાલુ છે એ ખરેખર સાર છે. ખ્યાલ આવે? તો જો આપણે ઉપયોગ એની પરિભાષા એના બે ભેદ જે મુખ્ય એ આપણે જોયા, નવમા સૂત્રમાં હવે એના ફર્ધર ભેદ પ્રભેદ આવશે કે જ્ઞાનના આઠ ભેદ એની આઠ પર્યાયો, દર્શનના જે ચાર ભેદ એની ચાર પર્યાયો, અને એનું જે થોડુંક એક્સપ્લેનેશન જે ડિટેલિંગ જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એના પછીનો જે ટોપિક છે દસમા સૂત્રથી એ પછી સંસારી જીવના ભેદ, એટલે એમાં સંસારી અને મુક્ત, સંસારીમાં પછી પાંચ પરાવર્તન વાળા જીવો એમ કરીને આપણું પાંચ પરાવર્તનનો ટોપિક પાછો ચાલુ થશે. એટલે અત્યારનો આપણો આ ટોપિક જ્ઞાન દર્શન ઉપયોગનો થોડો ચાલશે, પછી પાંચ પરાવર્તન વાળો ચાલુ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા તે તમો. બોલો અન બોલો દ્વાદશાંગી જીનવાણી માતાનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રસંગમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.